ગણખૂટના છીકોટા દેવી માતાની મૂર્તિ સમક્ષ ઓલોક અને એન્ડેન માથું ઝુકાવી ઊભા. હજુ સુધી ટાર્ઝન ડોકાયો નહીં, મનમાં ચિંતા જાગી. જંગલીઓ વધ કરશે તો પોતે જાનથી જશે, આમાંથી બચવું કેમ? ઓલોકે એડેન સામે જોયું અને કહ્યું, શું કરીશું આપણે? આ વિચિત્ર માણસો આપણને જીવતા જવા દે એવું લાગતું નથી. આ બંધનમાંથી છૂટવું કેમ? બંદૂક ચલાવીશું? એડેન ધીમેથી બોલ્યો, ટાર્ઝન આપણને બંદૂક ચલાવવાની ના કહી છે. એવું જોખમ લેવું ઠીક નથી. ટાર્ઝન પર ભરોસો રાખવો જરૂરી છે. આ દરમિયાન કોઈ માણસ પૂજ્યો, એણે માટીમાં પડેલા તીર કામઠાને બાથ ભરીને દૂર ભગાવી દીધા. એ પછી એ માણસ દેવી મૂર્તિ તરફ ઘસી ગયો, પેલા ભૂવાઓ પર તૂટી પડ્યો, ફટાફટ મુક્કા વીંઝવા માંડ્યો. ઓલોક અને એડેન પેલા માણસ સામે જોઈ રહ્યા. એ ટાર્ઝન હતો. ઓલોક અને એડેન તો આશ્ચર્ય આનંદમાં પડી ગયા. ટાર્ઝન આખરે આવ્યો, યોગ્ય સમયે જ આવ્યો. થોડોક મોડો પડ્યો હોત તો જંગલીઓના ભૂવાઓએ તેમના માથા વધેરી નાખ્યા હોત એમ બન્યું નહીં, તેટલું એમનું નસીબ સારું હતું. ટાર્ઝનને આવેલો જોઈને જંગલીઓ નાસભાગ કરવા લાગ્યા. ટાર્ઝનનો સપાટો તો જુઓ, એણે કમાલ કરી નાખી. ટાર્ઝને ફટાફટ મુક્કાઓ ચડાવવા માંડ્યા, કોઈને લાતો મારી, કોઈને ઉચકીને નીચે પછાડ્યા. આ ધમાધમીમાં સ્ત્રીઓ ડરીને દૂર જઈને ઊભી હતી. ટાર્ઝન મોટેથી બોલ્યો, અરે પાપી લોકો, માણસ બનો માણસ. તમે માણસ ઉઠીને માણસનું લોહી વહાવો છો? દયા રાખો, દયાથી જીવો. આ જંગલ અને પહાડો આપણને ઘણું આપે છે. ખાવા માટે ફરો, પીવા માટે પાણી, સરસ લાકડાઓ મળે છે. તે બારીને તમે ઠંડીને ઉડાડી શકો છો. શરીર ઢાંકવા માટે હવે તો નજીકના નગરોમાંથી કપડું પણ મળે છે. છેવટે વાઘ, દીપડા અને ચિત્તારીંછના ચામડાથી તો ચલાવી લો છો. જંગલીઓ ગરીબડા જેવા બની ગયા અને ટાર્ઝનને સાંભળી રહ્યા. ટાર્ઝન કહે, હું જંગલનો દેવદૂત ટાર્ઝન છું. તમે સુખી થાવ એવો ખજાનો તમારી ભીતરમાં છે. મોતની ગુફામાં પડેલા ચમકદાર ટુકડાઓ હીરા છે. એ હીરા વેચી સાટીને તમે સુખના સાધનો મેળવી શકશો. ટાર્ઝન, ટાર્ઝન! ત્રણ ચાર જંગલીઓ દોડતા આગળ આવ્યા. તેમણે ટાર્ઝનનું નામ સાંભળ્યું હતું. આફ્રિકાના વસાહતી જંગલીઓ તેને દેવ તરીકે પૂજતા હતા. તેઓને અગાઉ ટાર્ઝન વિશે માહિતી મેળવી હતી, તેથી તેઓ ટાર્ઝનને જોઈને આનંદ વિભોર બની ગયા. ટાર્ઝને પોલોક અને એડેન પાસેથી બે ચાર મુઠ્ઠી હીરા લઈને જંગલીઓના સરદારને આપ્યા. આ ઘણા મૂલ્યવાન હીરાઓ છે, તે તમારી જિંદગીને નવો ઓપ આપશે. જંગલીઓ ચમકતા હીરા જોઈને જોરથી ચિચિયારીઓ પાડવા લાગ્યા. પોલોક અને એડેન હસવા લાગ્યા. પોલોક આમાંથી થોડા હીરા પેલા ડેનિયલના છોકરા મોરોને આપજે, તે એમાંથી થોડા રોકડા રૂપિયા બનાવીને વ્યવસ્થિત જીવન જીવી શકશે. પોલોકને તે વાત ગમી. એણે પોતાની પાસે કેટલાક હીરા રાખી લીધા. યોગ્ય સમયે સોનબર્ગ જવાની તૈયારી પણ રાખી. ટાર્ઝન તક મળતા જ જંગલીઓ વચ્ચે ખાબક્યો હતો. થોડોક મોડો તે પડ્યો હોત તો ઓલોક અને એડેન મોતને ઘાટ ઉતરી જાત. તેમનો ભોગ લેવાઈ ચૂક્યો હતો, પણ પોલોક અને એડનને ટાર્ઝન પર પૂરો ભરોસો હતો. ટાર્ઝને જંગલીઓને ઘણી સમજદારીની વાતો કરી. ટાર્ઝન જંગલીઓની ભાષા જાણતો હતો. જંગલીઓ વચ્ચે રહેનાર ટાર્ઝન તેમને સારી રીતે જ્ઞાનબોધ આપી શક્યો. બે દિવસ તેઓ જંગલીઓના મહેમાન તરીકે રહ્યા, તે પછી તેઓ ચાલી નીકળ્યા. બોરકર અને વુલમર જેવા આ ધરતી પરના અત્યંત ખતરનાક દાનવોને ખતમ કરવાનું એમનું અભિયાન હજી અધૂરું જ હતું. જ્યાં સુધી ટાર્ઝન ઉલ્મર અને બોરકરને ખતમ નહીં કરે ત્યાં સુધી તેને શાંતિ પણ મળવાની નહોતી. બોરકરની ટોળી રમોલાને પણ ઉઠાવી ગઈ હતી. રમોલા નામની નિર્દોષ છોકરીને બચાવીને તેના માતા પિતા સુધી પહોંચાડવાની હતી. બેંકના રૂપિયા પણ પાછા મેળવવાના હતા. સૂરજ મધ્યાહને આવે ત્યાં સુધીમાં તો ટાર્ઝન, પોલોક અને એડેન ઘણા દૂર નીકળી ગયા. એડેનના પગના ઘા બરાબર રૂજાઈ ગયો હતો. તે આરામથી ચાલી શકતો હતો. ટાર્ઝન, પોલોક અને એડેન વારાફરતી જિંદાલુની પીઠ પર બેઠક લઈને આરામ ફરમાવતા હતા. પોલોક 8 દિવસ બીજા થઈ ગયા. લાલ ટેકરીનો વિસ્તાર હજુ સુધી દેખાયો નહીં. ટાર્ઝન બોલ્યો, શું લાગે છે, આપણે યોગ્ય માર્ગે જ જઈએ છીએ ને? પોલોક કહે, ટાર્ઝન, તમે મારી ઉપર વિશ્વાસ રાખો, હું તમને ખોટા માર્ગે નહીં લઈ જાઉં. હવે આપણા ત્રણેયનો માર્ગ છે લાલ ટેકરી. હેતુ બહાર આવશે જ, ઈરાદો બુલંદ છે ને? ગરીબ, દુર્બળ અને લાચાર માણસોની મદદ માટેનો ઈરાદો હોય તો ખુદ ભગવાન તમારી સાથે રહે અને તમને મદદ કરે. એડન બોલ્યો, પાપીઓ હવે દિવ્યાત્માઓને જોઈને ભાગી જશે. લાલ ટેકરી તરફનું તેમનું પ્રયાણ મક્કમ હતું. શત્રુઓને માત કરવા ત્રિપુટી આગળ વધતી રહી. એક દિવસ બપોરે એક ભયંકર ઘટના ઘટી. ટાર્ઝન, એડેન અને પોલોકને દૂર ઉડતી દૂરની ડમરીઓ દેખાઈ. ચારે કોર ગોટા ઉછળતા હતા. ટાર્ઝન નવાઈ પામ્યો. પોલોક કહે, દૂરના ગોટા ઉછરે છે. એડેન કહે, આ તો નવાઈ, દૂર શેની ઉડતી હશે? કોઈ વાહન આવતું હોય તો એમ બને. અશ્વના પગલાની ધડબડાટથી દૂરના ગોટા ઉછરે, કોઈ અશ્વ હશે? ટાર્ઝન કહે, નજીક આવ્યા પછી ખબર પડે, જોઈએ તો ખરા કે શું છે. ત્યાં તો દૂરના ગોટા વચ્ચેથી એક આકૃતિ સ્પષ્ટ બની. પહાડોમાંથી માર્ગ કરતો એક ગણકુટ દોડતો આવતો હતો. છીકોટા નાખતો ગણકુટ આ તરફ જ આવી રહ્યો હતો. ઘણો અલમસ્ત ગણખૂટ હતો. એનો વાન પણ કારો હતો. રખડું ગણખૂટ તોફાને ચડ્યો હતો. આમથી તેમ માથું ધુણાવતો અને પગ પછાડતો તે ઘસી રહ્યો હતો. પોલોક ચમક્યો. એણે કહ્યું, ટાર્ઝન, આપણે ચેતવું પડશે. આ તો વિકરાળ ગણખૂટ છે, એને પછાડવો પડશે. એડેન કહે, આ તો આપણા ભણી આવી રહ્યો છે, સાવધ રહેવું પડશે. ગમે તેમ કરીને તેનું આક્રમણ ખારવું રહ્યું. ટાર્ઝન કહે, તમે ગોળીબાર કરતા નહીં, હું તેને પછાડવાની કોશિશ કરું છું. છેલ્લી ઘડીના ઉપાય તરીકે બંદૂકને ગરજતી કરજો. આપણે એના રંગ અને મિજાજને પારખીને વાર કરીશું. ધરતી પર ઘસી આવતી આ આફત એના માર્ગે જતી રહે તો એને છંછેડીશું નહીં. આફત કોઈ પણ રીતે આપણને જ લક્ષ્યાંક બનાવવાનો ઈરાદો ધરાવતી હોય તો એના ભૂક્કા બોલાવી દઈશું. બન્યું પણ એમ જ. ગણખૂટ માથું ઉચકતો, આમ તેમ ઉછળતો અને છીકોટા નાખતો ઘસી આવ્યો. બરાબર ટાર્ઝન સામે જ છીકોટા નાખતો તે ઉછર્યો. આગલા પગ ઊંચા કર્યા. ગણખૂટની આંખોમાં ગજબનો ક્રોધ રમતો હતો. ટાર્ઝને કચડી નાખવા માટે એણે છીકોટો નાખ્યો, મોટો કૂદકો લગાવ્યો. ટાર્ઝન જોરથી બોલ્યો, એડેન, પોલોક, તમે દૂર રહેજો, ગણખૂટને જરા મેથી પાક ચખાડવો પડશે. આ વધુ પડતો રખડેલ અને વંઠેલ ગણખૂટ છે. આવા વકરેલા ગણખૂટ સામે સાવચેતી રાખવી જ રહી. ગણખૂટે છીકોટો નાખ્યો, ચારેય પગે ઉછર્યો, માથું ધુણાવ્યું, ગડગડતી ડોટ મૂકી, છીકોટા પર છીકોટા નાખ્યા. ધરતી પર ધડબડાટી બોલી, ટાર્ઝન સાવધ બની ગયો. પેલો શેતાન નજીક આવ્યો કે ટાર્ઝન બાજુમાં સરકી ગયો. ગણખૂટ પહાડ સાથે અથડાયો, નીચે પછડાયો, છિકોટા પર છિકોટા નાખ્યા. પોતાનો દાવ ખાલી જતા ગણખૂટ વધારે ભુરાયો થયો. તેની આંખોમાં જાણે અંગારા ચંપાઈ ગયા હોય તેમ ઉછર્યો, ટાર્ઝનની નજીક ઘસ્યો. ટાર્ઝને ઉછરીને તેના માથા પર લાત મારી. ગણખૂટનો કાર બેવડાયો, તેણે વળી છિકોટો નાખ્યો, બે પગે ઉછર્યો. ટાર્ઝન સાવધ હતો. છિકોટા નાખતા ગણખૂટે તરાપ લગાવી. એનો ઈરાદો ટાર્ઝનનો ચેપો બોલાવી દેવાનો હતો. ગુસ્સામાં વળી વધારે જોશ સાથે ઘસતો, જાણે કારું એન્જિન ઘસી આવતું હોય તેવું લાગ્યું. પોલોક અને એડેન આશ્ચર્ય ઘાતથી આ યુદ્ધ જોઈ રહ્યા હતા. ગણખૂટ પહાડોની કોઈ વસ્તીમાંથી આ તરફ આવી ચૂક્યો હતો. એની હડફેટમાં મામૂલી માણસ તો પાણી જ નહીં માગી શકે. ટાર્ઝને દાવ ખાર્યો, તે બાજુમાં ખસી ગયો. ગણખૂટ પહાડ સાથે ટકરાયો. વારંવાર ટાર્ઝન ગણખૂટનું આક્રમણ ખારતો હતો. દરેક વખતે પેલો છિકોટો નાખતો, આ વખતે તે વિકરાર બની ગયો. પેલાના નાકમાંથી જાણે વરારો નીકળતી હોય તેમ લાગ્યું. બમણા વેગે ગણખૂટ ઉછર્યો. ટાર્ઝને ઉછરીને લાત જમાવી, એક બે અને ત્રણ. ત્રણ લાત એટલે ભીમની ગદાનો માર જોઈ લો. ગણખૂટ અધમુઆ જેવો બની ગયો છે. પોલોક અને એડેન હસી પડ્યા. જંગલનો દેવદૂત ટાર્ઝન એકેય મોકો ચૂકતો ન હતો. દરેક હુમલા વખતે તે ગણખૂટને લાટ જીકતો હતો. પોલોક કહે, ટાર્ઝન બસ કરો, હવે આ ચાર પગવાળા જીવને અભય વરદાન આપીને એના માર્ગે જવા દો. તમારા પ્રહારોથી તે મરી જશે. ટાર્ઝન કહે, હું એને એમ છોડીશ નહીં. આ કારોત્રાને જીવવું હોય તો એની રીતે જ પાછો વળી જાય, એ સ્થિતિ જ બહેતર રહેશે. એડેન કહે, ટાર્ઝન એટલી એનામાં સમજ હોત તો તે જંગલના રાજા ટાર્ઝન સામે બાદ ભીડવા તૈયાર ન થાત. તમે એને આ રીતે ખતમ કરી નાખશો. ટાર્ઝનનો ઈરાદો પારખી ગયો હોય તેમ ગણખૂટ છેવટે ઊભી પૂંછડીએ એના માર્ગે ભાગ્યો. ટાર્ઝને ડોટ લગાવી. પોલોક, એડેન અને ટાર્ઝને જોર જોરથી ત્રાણ નાખી. ભાગ, ઝટ કર, અહીંથી પાછો પહાડ તરફ ઘસી જા. વળી જો હુમલો કરીશ તો વગર મોતે મરીશ. કૂતરાની માફક ધરતી પર આરોટી જઈશ. ગણખૂટ દોડી ગયો, બસ માથું નીચું રાખીને દોડતો રહ્યો. છિકોટા હજી પણ સંભળાતા હતા. ટાર્ઝન, પોલોક અને એડેન એને દોડતો જતો જોઈ રહ્યા. થોડી વાર તે પહાડની પાછળ ચાલ્યો ગયો, દેખાતો જ બંધ થઈ ગયો. લૂંટારી ટોરીઓ જબ્બે. સાહસિક ત્રિપુટીની યાત્રા વણદંભી અગ્રેસર થતી રહી. પોલોક અને એડેન ક્યારેક થાકી જતા. ટાર્ઝન એમને હાથી પર બેસાડી દેતો, કદીક પોતે પણ જિંદાલોની પીઠ પર ગોઠવાઈ જતો. લાલ ટેકરીની યાત્રા જોખમી હતી. ગમે તેવી આફત આવી શકે એવો આ ભયંકર વિસ્તાર હતો. એક જગ્યાએ જાળી પાસે તેઓ આરામ કરવા રોકાયા. ટાર્ઝન અને પોલોક પાસે ફરોનો છેલ્લો જથ્થો બાકી હતો. તેમણે સાથે બેસીને નાસ્તો કર્યો. અચાનક જાળીમાં સર્વરાટ થયો. પોલોક ઊભો થઈ ગયો. તેણે બંદૂકનું નિશાન માર્યું. ટાર્ઝને ટ્રાડ નાખી, જે હોય તે સામે આવો, નહીતર ગોળી ચલાવીને વીંધી નાખીશ. ચાલો ઝટ કરો, બહાર આવો. પડકાર ફેંકાયો પણ સામેથી કોઈ ઉત્તર મળ્યો નહીં. ટાર્ઝન અને એડેન પણ નવાઈ પામ્યા. ટાર્ઝન જોરથી બરાડ્યો, જે હોય તે બહાર આવો, નહીતર ભૂકા બોલાવી દઈશ. ઝટ કરો. વળી ઝાડીનું ઝુંડ ધ્રુજી ઉઠ્યું. અચાનક ઝાડીની પાછળથી એક સફેદ સસલું બહાર નીકળ્યું અને દોડતું એકાદ ક્ષણ પછી એક જંગલી કૂતરો બહાર નીકળ્યો. તેણે સસલા પાછળ દોટ લગાવી ટાર્ઝન હસી પડ્યો. પોલોક અને એડેન પણ સામ સામે તારીઓ લઈને હસવા લાગ્યા. સસલું કૂદકા લગાવતું દોડ્યું અને સામેની જાળીમાં ઉતરી ગયું. કૂતરો વળાંક લઈને અટકી ગયો, કેમ કે સસલું થોડું હાથમાં આવે. પોલોક કૂતરા પાછળ દોડ્યો. એડેન કહે, પેલા જોજે, ગોરી તાપતો નહીં, કૂતરો ભૂખ્યો થયો લાગે છે. સસલું અલોપ થઈ ગયું. સાંજનો સમય હતો. ધીરે ધીરે અંધકાર પથરાતો જતો હતો. પહાડી વિસ્તારમાં આગળ વધુ સલામતી ભર્યું નહોતું. જોખમોથી ભરેલો આખો વિસ્તાર હતો. આફતોની અહીં કોઈ નવાઈ નહોતી. કોઈ પણ આફત મોતની મોહર મારી શકે તેમ હતી. ટાર્ઝન અને એડેન સપાટ પહાડ નીચે જમીન સાફ કરીને આડા પડ્યા હતા. પોલોક ખોરાક માટે પહાડોમાં ગયો હતો. જિંડાલુ જાળીના ઝુંડમાં મજેથી તેનો ખોરાક લેતો હતો. એ લોકો ઘણા થાકી ગયા હતા. આરામ કરવાની જરૂર હતી. ભૂખ અને તરસથી એડેન બેવડ વરી ગયો હતો. કંઈક ખાવાનું મળી જાય તેની આશામાં પોલોક પહાડોમાં ગયો હતો. વધુ અંધારું થઈ જાય તે પહેલાં જ પોલોક પાછો આવ્યો. તે લીલા નારિયેરી ચીકુ અને સફરજન લઈ આવ્યો હતો. પોલોક કહે, 2 કિલોમીટર છેડે કોઈ વસાહતી વાડી ઊભી કરી લાગે છે. તેમાંથી ચીકુ અને સફરજન મળી ગયા. નારિયેરીના વૃક્ષોનું પ્રમાણ અહીં વધારે છે. તરસ છીપાવવા માટે લીલા નારિયેર વધારે કામમાં આવશે. ટાર્ઝન કહે, દોસ્ત, તમે લીલા નારિયેર લાવીને સરસ કામ કર્યું. નારિયેરનું પાણી આરોગ્ય માટે પણ ઘણું સારું. તેમણે નાસ્તો કર્યો. બરાબર અંધારું જામ્યું. તમરા અને ટીંડડાના અવાજો વાતાવરણને ભયાવહ બનાવી રહ્યા. ટાર્ઝન, એડેન અને પોલોક વાતો કરતા બેઠા. જિંદાલુ તેની ભૂખ માંગીને પાછો આવી ગયો હતો. તે ટાર્ઝનના પગ પાસે આવીને બેઠો. થાકેલા યાત્રિકો વાતો કરતા કરતા જ ઊંઘી ગયા. ક્યારે સવાર પડી તેની કશી ખબર રહી નહીં. પંખીઓ ઉડ્ડયન કરતા હતા. પંખીઓનો કલશોર મધુર હતો. વાયુની લહેરીમાં ઠંડક હતી. ટાર્ઝન, એડેન અને પોલોકે યાત્રા આરંભી. તેઓ હવે લાલ ટેકરીની નજીક હતા. નદી વરોટીને તેઓ સામા કાંઠે ગયા. એક ખાઈ પરથી તેમને પહાડો વચ્ચેની વસાહતમાં જવાનું હતું. જિંદાલુને જાળીઓમાં મુક્તપણે છોડી દેવાયો. ટાર્ઝન અને એડેન ખાઈ પરના લાકડીના પુલ પરથી પસાર થયા. દૂરથી કેટલી કોરડીઓ દેખાઈ. પોલોક કહે, ટાર્ઝન, આપણે હવે દરેક પરે સાવધ રહેવાનું છે. આ વિસ્તાર બોકરનો છે. શત્રુઓની તાકાત ઓછી આંકવી જોઈએ નહીં. બપોરનો સમય હતો. સૂરજ મધ્યાહને આવ્યો હતો. ત્યાં તો ગોરીઓની રમઝટ બોલી. ટાર્ઝન નવાઈ પામ્યો. તેણે એડેન અને પોલોક સામે જોયું. ત્યાં તો બોકરના માણસો ઓરડીઓની બહાર આવી ગયા. ટાર્ઝનનું આશ્ચર્ય આથી બેવડાયું. કેટલાક લોકો સામ સામે ગોરીઓ છોડી રહ્યા હતા. બંને જૂથો મજબૂત અને જનુની હતા. પોલોક કહે, ટાર્ઝન, મને લાગે છે કે વુલમરના માણસો પણ આપણી માફક બોરકરને ખતમ કરવા માટે આવ્યા લાગે છે. ટાર્ઝન કહે, આવે જ ને, શા માટે નહીં આવે? વુલમરના માણસો બેંક લૂંટીને નિરાતે આવતા હતા. ત્યાં બોરકરે ઘા કર્યો. માલ વુલમરનો અને તેની જયાપત બોરકર ઉઠાવે તે ક્યાંનો ન્યાય કહેવાય? એડેન હસ્યો. એડેન બોલ્યો, હું અહીંથી હરીફ ડોરીને જોઈ શકું છું. તેઓ વુલમરના લોકો જ છે. પોલોક કહે, આ તરફ ઓરડીઓની આડાશ લઈને ગોરીઓ છોડતા લોકો બોરકરના માણસો છે. ટાર્ઝન કહે, આપણે હુમલો ચાલુ કરી દો, તમે ગોરીઓ છોડવા લાગો, હું પહાડોની આડાશ લેતો આગળ વધું છું, મારું કામ બોકરને બોચીએથી પકડવાનું છે. પોલોક કહે, તમે એને ઓળખશો કઈ રીતે? એના માથે ટાલ છે, લાંબી દાઢી છે અને ઊંચો પડછંદ છે. તે બંડી પહેરે છે, તે વાઘના ચામડાની લંગોટ પહેરે છે, તે બધાથી નોખો પડી જાય છે. ટાર્ઝન કહે, ચિંતા નહીં, પણ એડેન, તું સાવધાનીથી આગળ વધીને વુલમર જૂથ તરફ જતો રહે. વુલમરને એમ લાગશે કે તું પુનઃ ટોરીના અભિયાનમાં જોડાઈ ગયો છે. બસ મોકો જોઈને વુલમરને બંદૂકના નારચે બાથમાં લઈ લેજે. આ રીતે તેના સાથીઓને બંદૂકો ફેંકવા લાચાર બનાવી શકાશે. દાવ ગોઠવાઈ ગયો. ટાર્ઝન સાવધતાથી આગળ વધ્યો. ચતુરાઈપૂર્વક શત્રુઓનો ઘેરાવ કરવાનો હતો. ગાફેલ રહેવું જોખમી હતું. બે પરવાથી મોત પણ આવી શકે તેમ હતું. ટાર્ઝન એવા મોતને આવકારે તેમ નહોતો. પહાડો પાછળ સરકતો તે છેક એક ઓરડી નજીક પહોંચ્યો. બોરકરનો એક માણસ એની ધૂનમાં બંદૂકનું નિશાન માંડીને બેઠો હતો. પાછળથી હુમલો કરીને ટાર્ઝને તેને નીચે ગબડાવ્યો. પલકવારમાં આ ઘટના બની. બોરકરનો માણસ પરિસ્થિતિ સમજે તે પહેલાં બીજો પ્રહાર થયો. તે બેહોશ બની ગયો. વુલમર અને બોરકરના માણસો સામસામે મોરચો માંડીને એક ધારી ગોરીઓ છોડી રહ્યા હતા. જ્યારે ટાર્ઝન બોરકરના એક પછી એક માણસના ડોકા મરડતો આગળ ધપી રહ્યો હતો, તે પલકવારમાં બોરકરના માણસોને ખતમ કરતો હતો. અહીં આડાશો ઘણી હતી. ઓરડીઓની આડાશ લઈને ટાર્ઝન શત્રુઓને સપાટામાં લેતો હતો. ભીષણ જંગ મંડાયો હતો. ગોરીઓની રમઝટ ચાલુ હતી. બંને પક્ષના બદમાશો હોંકારા પડકારા સાથે પ્રતિકાર કરતા હતા. આ તરફ ટાર્ઝન બાવડાના બરે શત્રુઓની લોથો ઢાળતો હતો. આ રીતે બોરકર જ્યાં છુપાયો હતો ત્યાં પહોંચ્યો. એક પહાડની આડાશમાં રહીને બોરકર ગોરીઓ છોડતો હતો. ટાર્ઝન બોરકરની પાછળ પહોંચ્યો. તેણે એક પરનો પણ વિલંબ કર્યા વગર જોરથી બોરકરના માથામાં મુક્કો ઝીક્યો. લાત ઝીકીને પેલાને ગુલાટ ખવડાવી. આ મોકો સરસ હતો. ટાર્ઝને તરત જ તેને બાથમાં લઈને ઊભો કર્યો. ટાર્ઝને કહ્યું, બોરકર, તું ચોપાસથી ઘેરાઈ ગયો છે. જીવવું હોય તો તારા બચેલા સાથીદારોને કહે બંદૂકો ફેંકી દે. બોરકર બૂમ પાડીને તેના સાથીદારોને હથિયારો ફેંકી દેવા આદેશ આપ્યો. પેલી તરફ એડેને ઉલમરને પોતાના સંજામાં ઝડપી લીધો હતો. એડેને એને ખતમ કરી નાખવાની ધમકી આપી. તેણે કહ્યું કે તે મુજબ ઉલમરે કર્યું. ઉલમરના સાથીદારે ચોગાનમાં જઈને બંદૂકો ફેંકી આવ્યા. પોલોક આ પરની વાર જોતો હતો. એણે દોડીને તમામ બંદૂકો ઉઠાવીને નજીકની ખાઈમાં ફેંકી દીધી. યોજનાબદ્ધ રીતે ચાલ ખેલાઈ ગઈ. વુલમર તો એડનની ચાલથી ડગાઈ ગયો હતો. આ રીતે બોરકરની બંદૂકો પણ પોલોકે ઉઠાવીને ખાઈમાં ફેંકી દીધી. બંને શત્રુઓના જૂથો હવે હથિયાર વિહોણા બની ગયા હતા. આ દરમિયાન આકાશમાં ગરગરાટી બોલી. ટાર્ઝને ઊંચે જોયું. એક નહીં, બે નહીં, પણ એક સામટા ચાર હેલિકોપ્ટર બોરકરની વસાહત પર ઉડી રહ્યા હતા. ઉપરથી કોઈ ભૂંગરામાંથી બોલ્યું, તમે લોકો હાથ ઊંચા કરો, અમારા તાબે આવો, નહીંતર ગોળીઓ વરસાવી તમને ખતમ કરી નાખીશું. ટાર્ઝને બૂમ પાડી, તમે જે હો તે સામે આવો, અમે બોરકર અને વુલમરના માણસોને હથિયાર વિનાના બનાવી દીધા છે. તમે પોલીસના જવાનો હો તો એમનો કબજો મેળવી લો. ટાર્ઝનનો અવાજ બુલંદ હતો. હેલિકોપ્ટરો નીચે આવ્યા, મેદાન વચ્ચે ઊભા રહ્યા. વાત સાચી હતી, તેઓ પોલીસો હતા. ટપોટપ બધા દોડ્યા. તેમણે બદમાશોના હાથોમાં હાથકડીઓ પહેરાવવા માંડી. ઉલમર અને બોરકર બાકી શું કામ રહે, તેઓ બંદીવાન બની ગયા. ત્યાં તો એક ઓરડીમાંથી પેલી યુવતી મેદાન તરફ દોડી. તે લગભગ ટાર્ઝનની બાજુમાં આવીને ઊભી રહી. ટાર્ઝન આગળ આવ્યો. મારું નામ ટાર્ઝન છે, તમે ચિંતા કરશો નહીં. એડેન અને પોલોકની મદદ મળી ન હોત તો બોરકરની લાલ ટેકરીનો પત્તો લાગ્યો ન હોત. તેમણે ઘણો સહયોગ કર્યો છે. પોલીસને લાન્સ નીલ અને રેન્ડલે મદદ કરી હતી. લાન્સ નીલ અને રેન્ડલે બોરકરની લાલ ટેકરી જોઈ હતી. આમ બંને ટુકડીઓના આતત્યાયો ઠેકાણે આવ્યા. પોલીસોએ બદમાશો પાસેથી બેંકની લૂંટનો માલ કબજે કર્યો. આ ઉપરાંત બીજો લૂંટનો ખજાનો પણ હસ્તગત કર્યો. બદમાશોને પરાસ્ત કરવા બદલ પોલીસોએ ટાર્ઝનનો આભાર માન્યો. પોલોકને ડેનિયલના પુત્ર મોરો માટે મુક્ત કરાયો. એડેન પ્રત્યે સરકારે સહાનુભૂતિ દાખવી, તેને મુક્ત કર્યો. પેલી છોકરી નિલબર્ગ પહોંચી. બરાબર સગાઈના દિવસે તેનું અપહરણ થયું હતું. સગાઈના પ્રસંગે એને નિલબર્ગ પહોંચવાનું હતું અને એટલે જ તે ગભરાયેલી હતી. બોરકર અને વુલમર જેવા ખતરનાક બદમાશોને પરાસ્ત કરવા માટે ટાર્ઝનનો સહયોગ મળી ગયો હતો. ટાર્ઝન ન હોત તો ચિત્ર જ કંઈક જુદું જ હોત. હેલિકોપ્ટરો ફરી આકાશમાંની ગતિ કરવા લાગ્યા. ટાર્ઝને સૌને વિદાય આપી. ટાર્ઝને ખાઈની બહાર આવ્યો. આ દરમિયાન ચિદ્ધાડ સંભળાય એ હતો જિંદાલુ, ટાર્ઝનનો ખાસ દોસ્ત. જિંદાલુ એ હાથી હતો, પણ અચ્છો સમજદાર અને ફરજનિષ્ઠ હતો. હેલિકોપ્ટરમાંથી પોલોક અને એડેને હાથ ઊંચા કર્યા. ટાર્ઝને હર્ષભેર વિદાય આપી. જિંદાલુ હાથી દોડ્યો. લફાલફ કરતો તે ટાર્ઝન પાસે આવ્યો. ટાર્ઝને હાથીની સૂંઢ પંપારી. તે મોટેથી ચિધાડો નાખતો રહ્યો. ટાર્ઝને એની પીઠ પર બેઠક જમાવી. તે પુનઃ જંગલ ભણી ગતિ કરી રહ્યો. રમોલા હજી પણ હેલિકોપ્ટરમાંથી ટાર્ઝન તરફ જોઈ રહી હતી. ટાર્ઝન એક ટેકરી પર ઊભો હતો અને આમ હેલિકોપ્ટરો વાદળોમાં ઓઝલ થઈ ગયા. ટાર્ઝન જિંદાલુ સાથે જંગલની દિશામાં પ્રસ્થાન કરી રહ્યો. ટાર્ઝનની કારજા કંપાવતી તદ્દન અનોખી સાહસ યાત્રા માટે હવે વાંચજો પથ્થર લો. પથ્થર લોકમાં હાહાકાર મચાવતો ટાર્ઝન ખૂંખાર રાક્ષસી માણસો વચ્ચે પથ્થર લોકમાં જાદુઈ ગોરાનો નાશ કરતો ખેલદિલ ટાર્ઝન. શ્રેણી 4 પથ્થર લોક. પડછંદ માનવ કોણ. એક યુવાન આફ્રિકાના અડાબીડ જંગલમાં દોડતો જઈ રહ્યો હતો. ઊંચા તોતિંગ ઘટાદાર વૃક્ષો, ભીષણ ઝાડીના ઝુંડો, ચોમેર પથરાયેલા વેલાઓ અને જંગલી વનસ્પતિઓ, બસ જ્યાં નજર નાખો ત્યાં ઝાડીના ઝુંડો. યુવાન દોડતા દોડતા હાંફી ગયો હતો. તે સતત દોડતો હતો. મોતનો ભય એની આંખોમાં તકતકતો હતો. અફાટ ગીચ જંગલમાં દોડવું એને ફાવતું ન હતું. આડા અવરા ઝુંડો, વેલાઓ, ઉબડખાબડ જમીન, ટેકરાર માર્ગો વગેરે અવરોધો વચ્ચે તે દોડતો હતો. દોડવું જ પડે એવી તેની સ્થિતિ હતી. તે દોડે તો જ બચી શકે. અખૂટ શક્તિ ખર્ચીને પણ દોડતા રહેવાનું હતું. હાંફી જવાય તો પણ દોડતા રહેવાનું હતું. શરીર આખાની શક્તિ પણ ઠલવાઈ જાય તો એ દોડવાનું હતું. પાછળ મોત હતું, ભયંકર મોત હતું. એવું મોત કે જેની કલ્પના થઈ શકે નહીં, વર્ણન તો થાય જ નહીં. જંગલના હિંસક જાનવરથી એ ખતરનાક મોત. તેનો પીછો કરતું હતું. આવા મોતનું કોને ડર નહીં લાગે? એક તો પાછળ મોત, ઉપરથી વરસતો વરસાદ, જી હા, બારે મેઘ ખાંગા થઈને વરસાદ વરસતો હતો. વીજળી ચમકતી હતી, વાદળા ગરજતા હતા, પવનના સુસવાટા કહે મારું કામ. વાવાઝોડું સાથેનું તોફાન જેવું તેનું નહોતું, ચારે તરફ જળબંબાકાર વરસાદ જ વરસાદ, બેસુમાર વરસાદ. આવા તોફાનમાં યુવાનને દોડવાનું હતું. 20 વર્ષનો તરવરિયો યુવાન હતો, એના પગ ખુલ્લા હતા, શરીર પણ ખુલ્લું હતું, માત્ર ચડ્ડી પહેરેલી હતી. તે શરીરે કસાયેલો હતો, આમ છતાં તે ભોરા હરણાની માફક ભયભીત બનેલો હતો. તે ચારે તરફ જોતો હતો, કાશ મોત લગોલગ તો નથી આવી ગયું ને. અચાનક એ દોડતો થોભી ગયો. સામે બે ઝુંડ વચ્ચે પરછંદ વ્યક્તિ ઊભી હતી. યુવાન એક ક્ષણ માટે એને જોઈ રહ્યો, પછી પુનઃ ડાબી તરફ લપક્યો અને ગતિમાં દોડતો રહ્યો. પેલો પરછંદ માણસ ગળીભરમાં જાળીમાં ઓઝલ થયો. આગળ જતાં ફરી યુવાન થોભી ગયો, કેમ કે સામે પરછંદ માનવ આવી ઊભો હતો. યુવાનને નવાઈ લાગી, કોણ હશે આ માણસ, મારો પીછો કેમ કરતો હશે, એને શું જોઈતું હશે, દોસ્ત હશે કે દુશ્મન, જે હોય તે હમણાં તો ભાગવા જ દો. વરી યુવાન દોડ્યો, પરછંદ માનવ પણ ગતિમાં આવ્યો. આગળ યુવાન, પાછળ પરછંદ માનવ, બંને વંટોળની ગતિએ સરકતા હતા. યુવાન 15 મિનિટ દોડતો રહ્યો, પછી એણે પાછળ જોયો, પાછળ કોઈ ન હતું. યુવાનનું આશ્ચર્ય બેવડાયું, પરછંદ માનવ ક્યાં ગયો, શું તે થાકી ગયો હશે, પાછો ચાલ્યો ગયો હશે, કોણ હતો એ, પ્રશ્નાર્થ ઉપર પ્રશ્નાર્થ. વરસાદનું તોફાન તો ચાલુ હતું, યુવાન અટકી ગયો. વૃક્ષના થડ પાસે તે અટક્યો હતો. થડને શરીર ટેકવી તે શ્વાસ ખાવા લાગ્યો, આંખો મીંચીને થાક ઉતારવા લાગ્યો. પરછંદ માણસ કદાચ ચાલ્યો ગયો હતો, પણ પેલું મોત પાછળ લપકતું એ મોત ક્યાં ગયું. તેણે આંખો ખોલી, સામે આવીને ઊભેલા પેલા પરછંદ માનવને જોઈને તેનાથી રાડ પડાઈ ગઈ. ડરીશ નહીં, હું શત્રુ નથી, પેલો પરછંદ માણસ બોલ્યો, હું દોસ્ત છું, તમે કંઈ નહીં કરું. પેલો પણ ખમચાયો, આશ્ચર્ય એની આંખમાં ડોકાયું, ભયથી અંતર ઘેરાયું. એ સ્વગત બબડ્યો, ખરેખર આ પરછંદ માણસ દોસ્ત હશે, શત્રુ નહીં, પણ ઘણા શત્રુઓ દોસ્તનો ડોંગ રચતા હોય છે, તેમ આ પણ નાટક કરતો હશે, તો શું ખબર, વિશ્વાસ નથી બેસતો તને. પરછંદ માણસ આગળ આવ્યો, હું તને આંગળી સુદ્ધા અડાડીશ નહીં, આપણે વાતો કરીશું. મારે એ જાણવું છે કે તું ભાગતો કેમ હતો, કોનો ડર છે તને. યુવાનમાં હિંમત આવી, તે ઊંડા ઊંડા શ્વાસ લઈ રહ્યો. પછી પણ વરસાદ ચાલુ હતો, વાદળા ગરજતા હતા, વીજળી ચમકતી હતી, પવનના સુસવાટા પણ ઠંડા ગાર હતા. એક ધારો વરસાદ પડતો હતો, જાણે આબ ફાટ્યું હતું, દરિયાના દરિયા છલકાઈ રહ્યા હતા. વરસાદ ગાંડતૂર હતો, માણસો બેબાકલા થઈ જાય તેવો વરસાદ હતો. યુવાન બોલ્યો, ઓ ભાઈ, તમે મને એનું વાક્ય અટકી ગયું. પેલો પરછંદ માનવ વધુ નજીક આવ્યો, બંનેની આંખો મળી. યુવાને પરછંદ માનવની આંખોમાં પ્રેમ જોયો, એના હોઠ પર આછું સ્મિત હતું. એને લાગ્યું કે અજાણ્યો માણસ ભય પામવા જેવો જરાય નથી. તે હરવો થયો, ભય ખંખેરી નાખ્યો. પેલો સાવ નજીક આવ્યો, તેણે યુવાનના ખભા પર હાથ મૂક્યો. એના હાથના સ્પર્શમાં ગજબનો જાદુ હતો, તે કોઈ દેવ પુરુષ હોય તેવો જણાયો. એણે આવો માણસ જોયો ન હતો, જંગલમાં આવો માણસ હોય તેવી કલ્પના પણ કરી નહોતી. મારી સાથે આવ, પરછંદ માનવ આમ બોલ્યો અને ચાલવા લાગ્યો. મારી પાછળ પાછળ આવ, જરાય થડકો ખાઈશ નહીં, ડરીશ નહીં, હું સાથે હોઉં પછી તારે કોઈ પણ શક્તિથી ડરવાની જરૂર નથી. યુવાનની હિંમત વધતી ચાલી. હૈયાના ધબકારા ધીમા પડ્યા હતા. મનમાં આરસ મળતી શંકાઓ પણ ઓછી થઈ હતી. આગળ પડછન માનવ, પાછળ યુવાન, બસ ચાલતા જ રહ્યા, ચાલતા રહ્યા. જંગલ ગીચ હતું, ભૂલભુલામણી ભર્યું હતું. પડછન માણસ નિર્ભયતાથી રસ્તો કરતો આગળ ધપતો હતો. થોડી વારે તે પાછળ જોતો હતો, વળી અગ્રેસર થતો હતો. યુવાનને પૂછવું હતું, તમે કોણ છો? મને ક્યાં લઈ જઈ રહ્યા છો? તમે મને મારશો તો નહીં ને? તે હોઠ ફફડાવી શક્યો નહીં. જે પૂછવું હતું તે પૂછી શક્યો નહીં. એમ કરવાની એની તાકાત હતી, છતાં તે થીજી ગયો. જાદુઈ અસરમાં હોય તેમ પેલા પડછંદ માનવ પાછળ ચાલતો રહ્યો. ઘડીક ડાબી બાજુ, ઘડીક જમણી બાજુ અને ઘડીક આડાઅવળા ઝુંડો હટાવતો પેલો માનવ ચાલતો હતો. કબીક અટકીને કહેતો નહીં, ચાલતો રહેજે, ડરતો નહીં, હું તને કંઈ કરીશ નહીં. યુવાન બોલવા લાગ્યો. પેલા પડછંદે હોઠ પર આંગળી મૂકીને કહ્યું, મારે કંઈ સાંભળવું નથી, બસ પ્રેમથી ચાલતો રહે, હરફ ઉચ્ચાર્યા વિના ચાલતો રહે. ઠીક મારા ભાઈ, ચાલો. યુવાન ચાલતો રહ્યો. દોડી દોડીને તે થાક્યો હતો, હાંપ્યો હતો, આમ છતાં તે ચાલતો રહ્યો. એનો ભય ખંખેરાઈ ગયો હતો. આમ છતાં તે વારંવાર પાછળ જોઈ લેતો હતો. પાછળ કોણ હતું? કોઈ દાનવ કે માનવ? શું ખબર? આગળ જઈને પેલો માનવ થોભ્યો. યુવાન નજીક આવ્યો. માનવ બોલ્યો, આમ તો હું વૃક્ષના વેલા પકડીને પલકવારમાં જંગલમાં ઓઝલ થઈ શકું તેમ છું. ઝાડીના ઝુંડોમાં ઓગરી જતા મને વાર નહીં લાગે, પણ તને સાથે રાખવો જરૂરી છે. વરસાદ હવે ધીરો પડ્યો હતો. વાદળોની ગડગડાટી બંધ થઈ નહોતી. વીજળીનો ચમકાર આંખોને આંજી દેનારો હતો. પવનના સુસવાટાની તીખાસ ઘટી હતી. સુસવાટા ઠંડા ગાર હતા. દિશાઓ ભીની ભીની હતી. જે જગ્યાએ પેલો પડછન માનવ થોભ્યો તે સ્થળે ઘટાદાર વૃક્ષ હતું. વૃક્ષ પણ ઊંચી ડાળીએ ઝાડીની ઘટામાં કુટીર જેવું બાંધેલું હતું. પેલો બોલ્યો, જો ઊંચે ઝાડ પર ડાળીના છેડે ઘટાની વચ્ચે મારું ઘર. ભારે મજબૂત વૃક્ષ અને તેચીએ મજબૂત મારું ઘર. હું તો મજબૂત છું જ. આમ કહીને ધીમેથી હસ્યો. મારું નામ ટાર્ઝન છે. પેલો પડછન માનવ બોલ્યો, બોલ હવે તને ડરવાની જરૂર જણાય છે? તમે મારા તરફથી કોઈ પ્રકારની આંચ નહીં આવે. હા, હવે તારે સગરી કથા મને સંભળાવવાની છે. પેલો હસ્યો. એણે ટાર્ઝનનું નામ સાંભળ્યું હતું. તે નવાઈથી ટાર્ઝન સામે તાકી રહ્યો. તેજોમય ચહેરો અને કસાયેલું શરીર, ઊંચો અને પડછન ટાર્ઝન. વાહ ભાઈ વાહ, આ તો ગજબ. દોસ્ત, હું ખરેખર દોસ્ત છું. મારાથી જરાય ડરવાની જરૂર નથી. શત્રુઓને ભગાડવાનું મારું કામ છે. નિર્ભરો માટે હું સદૈવ હાજર રહું છું. આતતાઈઓના ત્રાસને ખતમ કરવા ટાર્ઝન હાજર હોય છે. જુલમીઓના મૂર ઉખાડવા સાબદો રહે છે. પેલો હસ્યો. તેની હિંમત વધી. તે ટાર્ઝન સામે હેતથી જોઈ રહ્યો. ટાર્ઝનને જોઈને આશ્ચર્ય સાથે તેનો આનંદ પણ બેવડાયો. એણે ટાર્ઝનને પહેલી વાર જોયો. યુવાન કહે, હું માંડ માંડ બચીને આવ્યો છું. પથ્થરલોકના શેતાનના હાથમાંથી છટકવું સહેલું નથી. મારું નામ છે પીટર, ડર્બનનો રહેવાસી છું. સૌથી મોટા વેપારી રોબર્ટનો એકનો એક દીકરો છું. પીટરે જે વાત કરી તે કંઈક આવી છે. ડર્બનની કોલેજના યુવકોની એક ટીમ હિરાન્ડુ ટેકરીના પ્રવાસે આવેલી. હિરાન્ડુ ટેકરી જંગલની નજીક આવેલી હતી. આ ટેકરીનું સૌંદર્ય અજબ હતું. આસપાસ પર્વતીય પ્રદેશ અને લીલી વનરાજીથી આચ્છાદિત આ ટેકરી હતી, ટેકરી નજીકનું તળાવ એટલે વિશ્વના પંખીઓનું ઘર. દર વર્ષે બેસતા ચોમાસે અહીંનું વાતાવરણ જામતું, એક પર્વત પરથી દોડતું ઝરણું, ગાતા વૃક્ષો, જોગીની જટા જેવી ઝાડીઓ, સરસ વાતાવરણ, મનોહર અને રમ્ય પ્રવાસ. યુવાનોની પસંદગીનો આ પ્રવાસ હતો. જે લોકો આ તરફ આવતા તે અન્ય લોકોને પણ પ્રેરણા આપતા, કહેતા જેમણે હિરાન્દુ ટેકરીનો પ્રવાસ કર્યો નથી એણે કંઈ જોયું નથી, કંઈ માણ્યું નથી. પર્વતો વિંધીને સરી જતા માર્ગો, ઠેકડા મારતું કલકલ નાદે ઘસી જતું ઝરણું, વાહ, સ્વર્ગ જોઈ લ્યો. ટેકરી પરનું ચઢાણ કપરું નહોતું, ઊંચાઈએ થોડા વસવાટીઓ રહેતા, તેમના ઘર સરસ હતા. અહીં પ્રવાસીઓને કેટલીક જરૂરી વસ્તુઓ મળી રહેતી, ખાદ્ય પદાર્થો તો જોઈએ તે પણ મળતા, ધર્મ સારા પણ હતી. ટેકરી નીચે માનવ વસ્તીવાળો વિશાળ વાસ હતો. અહીં મોટું બજાર ભરાતું, કેટલાક ટેકરીવાસીઓ નીચેથી ખાણીપીણીના તથા અન્ય સાધનો ઉપર લઈ આવતા. ટેકરી પરના ભાવ ઊંચા રહેતા, પણ પ્રવાસીઓ ઊંચા ભાવે જરૂરી પદાર્થો અને સાધનો મેળવી લેતા, પ્રવાસનો આનંદ ગમે તે રીતે પણ લૂંટતા. હિરાન્દુ ટેકરીને જોવાલાયક સ્થળોમાં મોખરાના સ્થળ તરીકે ગણવામાં આવતી. તેના ચિત્રો બેસુમાર હતા, એની કથાઓ પણ ઘણી હતી. હિરાન્દુ ટેકરીએ આવનાર લોકો અવારનવાર અહીં આવવા લલચાતા. ખાસ મિત્રોને લઈને પીટરે પ્રવાસનું આયોજન કર્યું. પોતાના વાહનમાં તેઓ અહીં આવ્યા હતા. બે ચાર દિવસનો પ્રોગ્રામ તૈયાર કર્યો હતો, બસ ખાવું પીવું અને મોજ. ધર્મશાળામાં એક રૂમમાં બધા ભરાયા. પીટર અને તેનો મિત્ર હોલ્ડર નીચે બજારમાં ગયા, ખૂટતી વસ્તુઓ લઈ આવ્યા. એક દિવસ, બે દિવસ અને ત્રીજા દિવસે એક ઘટના બની. એ ઘટના એવી દુઃખદાયક હતી કે પીટરના મિત્રો સ્તબ્ધ બની ગયા. આઘાતથી સૌ કોઈ થીજી ગયા. એવું તે શું બન્યું હતું? ત્રીજા દિવસની સાંજે પીટર અને તેનો મિત્ર હોલ્ડર બજારમાં ફરવા ગયેલા. આ દરમિયાન જરૂર કરતાં વધારે મોડું થઈ ગયું. પીટર અને હોલ્ડર મૂંઝાયા, પાછા ફરવાનું હતું. મિત્રો વાટ જોઈ રહ્યા હતા. હોલ્ડર અને પીટર ટેકરી ચડવા લાગ્યા. સંધ્યા ઢળ્યા પછીનું ટેકરીનું ચઢાણ થોડું જોખમી ગણાતું. કારોત્રા ઝેરી સર્પોનું જોખમ ટાળી શકાતું નહીં. ડંખીલા વીંછીઓ અને અન્ય જંતુઓનો પણ એટલો જ ત્રાસ રહેતો. ટેકરી પર વરુઓ અને શિયારવા પણ નીકળી આવતા. મોડી રાતે કોઈ ઉપર ફરકતું નહીં. ટોર્ચના અજવારે સાહસિકો ઉપર આવતા. સાધનો રાખવા પડતા, સશસ્ત્ર થઈને નીકળવું પડતું. કદી કોઈ જાનવર ભેટી જાય તો તેમનો સામનો બંદૂક વડે અગર લાકડી ઠપકારીને કરી શકાતો. એમ તો પીટર અને હોલ્ડર પાસે લાકડીઓ હતી, પરંતુ ઘણા કિસ્સામાં એ લાકડીઓ નકામી રહેતી. પીટર અને હોલ્ડર ઉતાવળા બન્યા. તેઓ અધવચ્ચે પહોંચ્યા હશે કે એક કારો પડછાયો રસ્તો રોકીને ઊભો રહ્યો. હોલ્ડર અને પીટર ચમક્યા. પીટરથી રાડ નખાઈ ગઈ. તે ભાગવા ગયો પણ લપસ્યો. કર્મજોગે એક તરફ ડોરાવામાં ગબડીને પડ્યો. હોલ્ડર નસીબદાર હતો, તે આડમાર્ગે સરકી ગયો. હોલ્ડર તો જાણે અંધારામાં ગાયબ બની ગયો, પરંતુ પીટર પેલો પડછાયાના હાથમાં સપડાઈ ગયો. જ્યારે તે ઊભો થવાની કોશિશ કરતો હતો ત્યારે જ તેની આંખો ઘેરાવા લાગી. તે ઊંડી મૂર્છામાં સરકવા લાગ્યો. આ સ્થિતિ અત્યંત મૂંઝવણભરી હતી. થાય પણ શું? એ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તે સરિયાવાળી કોટડીમાં હતો. એના જેવા ઘણા કેદીઓ ત્યાં હતા. પીટર નવાઈમાં ડૂબી ગયો. એને આખી વાત સમજાઈ ગઈ. કોઈકે તેનું અપહરણ કર્યું હતું. અપહરણ કરનાર કોણ હતો અને અપહરણનો હેતુ શું હતો તે જાણી શકાયું નહીં. કોટડીમાં પુરાયા પછી પીટરે અન્ય કેદીઓને પૂછપરછ કરી. એ પૂછપરછ પરથી જાણવા મળ્યું કે તેઓ બધા પથ્થરલોકના ભયંકરમાં ભયંકર જાદુગર સુવર્ણોના કેદીઓ હતા. પિલોક સુવર્ણનો ખાસ માણસ છે. પિલોક એટલે જુલમી માણસ, લુચ્ચો અને ખંદો માણસ. તે પણ કારો જાદુ જાણતો હતો. દરેક અપહરણો પિલોક કરતો. અલબત્ત એ અપહરણો સુવર્ણોના ઈશારામાં થતા. પ્રથમ તો પિલોક અપહરણ કરાયેલ કેદીને પોતાના નિવાસની કોટડીએ રાખતો. ત્યારબાદ સુવર્ણોના આદેશથી તેને સુવર્ણો સમક્ષ રજૂ કરતો. સુવર્ણો તેના દૂતો દ્વારા અપહરણ કરાયેલ છોકરાના મા બાપને સંદેશો મોકલીને રૂપિયા મંગાવતો. પીટર જે કોટડીમાં હતો તે કોટડીમાં તેના જેવા ચાર કેદીઓ હતા. એ બધાને હજુ સુવર્ણો સામે રજૂ કરવાના હતા. પીટરે બધી વિગતો મેળવી લીધી. દરેક કેદીને પિલોકની માતા જીમી ખાણું આપતી. જીમી નામની આ બાઈ આમ તો સ્વભાવે ખરાબ નહોતી. તે બધાને ખવડાવતી. એમને કોટડીમાંથી બહાર કાઢવામાં આવતા કતારમાં બેસાડીને ખાણું અપાતું. એ પહેલાં સ્નાન માટે લઈ જવાતા. ભરી બંદૂકે પહેરેદારો ઊભા રહેતા. તેમની ઉપસ્થિતિમાં કેદીઓ સ્નાન કરતા. એ પછી ખાણું અપાતું. મોતના ભય વચ્ચે કેટલાક તો રડ્યા કરતા. ઘરના લોકોને યાદ કરીને પોક મૂકતા. ખાવાનું એમને ભાવતું નહીં. પીટર મિત્રોને યાદ કરીને ગંભીર બની ગયો હતો. આમાંથી કઈ રીતે છટકવું તેની તેને કશી સમજણ પડતી નહોતી. કોઈ ઉપાય સૂજતો ન હતો. પણ એક વાત એને સમજાઈ ગઈ હતી. સાહસ તો કરવું જ રહ્યું. જોખમ ભલે ગમે તે આવે, તેને ખાવા માટે લઈ જવાતો હતો. ત્યારે જ તેણે એક પેરેગીરને ગભડાવી દીધો. તેની બંદૂકથી જ તેને ઢારી દીધો. પિલોક થોડે દૂર ઊભો હતો. તે વખતે એની પાસે જાદુઈ છડી નહોતી. તેણે પીટરને જંગલ ભણી ભાગતો જોયો. એણે સ્નાન કર્યું હતું. શરીર પર માત્ર ચડ્ડી જ હતી. ખમીસ પહેરવાનું બાકી હતું. પણ આફત વખતે એવું બધું કોણ યાદ કરે? કારો જાદુ. ટાર્ઝન તો પીટરની આપવીતી સાંભળીને દંગ થઈ ગયો. પથ્થરલોકના સુવર્ણોને મળવા તે અધીરો બની ગયો. પીટરે જણાવ્યું, તે મુજબ ટાર્ઝન કારા જાદુની કરતૂતો જોવા માટે તરફડી ઉઠ્યો. સુવર્ણનો ત્રાસ કંઈ જેવો તેવો ન હતો. માતા પિતાઓના સંતાનને વિખૂટા કરવાનું અધમ કૃત્ય તે કરતો હતો. એને માફ કેમ કરી શકાય? સુવર્ણો પાસે એક ખોપરી હતી. આ ખોપરી માનવ ખોપરી હતી. તે ખોપરીની આંખો વિચિત્ર પ્રકારની હતી. લાકડીના છેડે ખોપરી બાંધેલી રાખવામાં આવતી. જ્યારે કોઈને પૂતળામાં ફેરવવાનો હોય ત્યારે સુવર્ણો ભયંકર ત્રાડ નાખીને પેલી ખોપરીને તેની સામે ધરી દેતો. ખોપરીની આંખોમાં ગોઠવેલા કાચમાંથી તીણા તીખા કિરણો પ્રગટતા. એ કિરણો જ માણસને પથ્થરનું પુતળું બનાવી દેતો. ટાર્ઝન કહે, દોસ્ત, તારું નસીબ સારું કે તું સુવર્ણોના હાથે પુતળું બનતા અટકી ગયો. પણ ધારો કે પુતળા બનેલા માણસોને મૂળ સ્થિતિમાં લાવવા હોય તો સુવર્ણો જ લાવી શકે ને? પીટર કહે, હા, એની પાસે બીજી એક ખોપરી છે. તે પણ ચમત્કારિક છે. તેનાથી પુતળું સરવરી ઉઠે છે અને માણસ પુનઃ મૂળ અવસ્થામાં આવી જાય છે. સુવર્ણો આ ચમત્કારિક ખોપરીઓ કોઈના હાથમાં આવવા દેતો નથી. ટાર્ઝન કહે, કેવી જગ્યાએ તે આ ખોપરીઓ રાખે છે? પીટર કહે, ભયંકર ખૂંખાર રાક્ષસી માણસો તેનો ચોકી પહેરો ભરે છે. માત્ર સુવર્ણો તેમની પાસે જઈ શકે છે. જાદુગર સુવર્ણો જ ખોપરીઓને અડી શકે છે. અન્ય માણસ ત્યાં ફરકી પણ શકતો નથી. ટાર્ઝન કહે, આપણે હવે પથ્થરલોકની યાત્રા માટે તૈયારી કરવી જોઈએ. પીટર ભાંગી પડ્યો. ટાર્ઝને એને હિંમત આપી. સુવર્ણનો નાશ કરવામાં આવે તો જ નિર્દોષો પરનો ત્રાસ ઓછો થાય. લોકો પુતળા બનતા અટકે, કનડઘટ પણ અટકે. ટાર્ઝને ભાંગી પડેલા પીટરની હિંમત વધારી. પીટરને પણ લાગ્યું કે મારા માર્ગદર્શનથી સુવર્ણનો ત્રાસ અટકતો હોય અને તેનો અંત આવતો હોય તો ટાર્ઝનને મદદ કરવામાં જરાય વાંધો નથી. પીટરે ટાર્ઝન વિશે ઘણું વાંચ્યું હતું. ટાર્ઝન પીડિતોનો મદદગાર હતો, જુલમીઓનો શત્રુ હતો, અન્યાયી અને આતતાઈઓને પરાસ્ત કરવા સદૈવ તત્પર રહેતો. પછી એ લોકો તૈયાર થયા. પથ્થરલોક એટલે શું એ વિશે ટાર્ઝન સદંતર અજ્ઞાન હતો. કયા વિસ્તારને પથ્થરલોકનું નામ અપાયું હતું તેની તેને ખબર નહોતી. સુવર્ણ વિશે ટાર્ઝનને અગાઉ કંઈ જાણવા મળ્યું નહોતું. પહેલીવાર આવી કોઈ વ્યક્તિ અસ્તિત્વ ધરાવે છે તેવું જાણીને તેનું આશ્ચર્ય બેવડાતું હતું. પીટર ટાર્ઝનથી ઘણો પ્રભાવિત થયો હતો. એ જ્યારે પીલોકનો પીછો છોડાવવા દોડતો હતો ત્યારે ટાર્ઝને જ એને બચાવ્યો હતો. એનું ભાગ્ય સારું કે ટાર્ઝન મદદે આવ્યો હતો, નહીંતર સુવર્ણનો માણસ તેને રસ્તામાં જ ઢગલો બનાવી દેત. ટાર્ઝનને જોયા પછી પીલોક પાછો ફરી ગયો હતો, અગર છુપાઈ ગયો હતો. ટાર્ઝન જેવા જંગલવીર સામે ઘસી જવાય નહીં એ હકીકતથી તે પીલોક સાવ અજાણ ન હતો. આમ છેવટે તેઓએ તેમની યાત્રાનો શુભ આરંભ કર્યો. જંગલ વિંધતા તેમણે આગળ વધવાનું હતું. આરંભે જ ટાર્ઝને બૂમ પાડીને ડિમ્પુ વાંદરાને બોલાવી લીધો હતો. ટાર્ઝન અને ડિમ્પુ ખાસ મિત્રો હતા. તે ટાર્ઝનના પ્રત્યેક ઇશારે ધાર્યું કામ કરતો. ડિમ્પુ વૃક્ષોની ડારો પકડીને છલાંગો લગાવતો. આ યાત્રામાં જોડાયો પીટર નવાઈમાં ડૂબી ગયો. એણે આવો તંદુરસ્ત અને કદાવર વાંદરો પહેલાં જોયો ન હતો. તે એટલો બધો સમજદાર હતો કે માણસની સમજદારી પણ કદાચ પાંખી પડે. કહો કે તે બિલકુલ માણસ જેવી જ તમામ હિલચાલ કરતો હતો. આ યાત્રામાં ટાર્ઝને જિંદાલુને સાથે લીધો ન હતો. જિંદાલુ અને ડિમ્પુ ટાર્ઝનના જીગરજાન સાથીઓ હતા. એમાંય જિંદાલુ તો પોતાનો પ્રાણ પાત્રે તેવો ખતરનાક હાથી હતો. ગમે તેવી પરિસ્થિતિમાં તે ટાર્ઝનનો સાથ છોડતો નહીં. ડિમ્પુ પણ કંઈ જાય તેવો ન હતો. પથ્થરલોકની ભયંકર યાત્રામાં ડિમ્પુની જરૂરિયાત હતી. આ ડિમ્પુ વાંદરો ખૂબ જ સમજદાર, સાણો અને ચતુર હતો. શત્રુને ઊંઘતા ઝડપવામાં તેનો જોટો જડે તેવો ન હતો. પીટરની ઈચ્છા સુવર્ણો સામે પડવાની નહોતી, કેમ કે સુવર્ણોની નજર પહાડ સોંસરવું દ્રશ્ય પણ ઝડપી લેતી. એની નજર પાતાળને પણ ભેદતી. તે વિચિત્ર પ્રકારનો કાળો જાદુ જાણતો હતો. આ અત્યંત ભયાનક જાદુગરને માણસોના પુતળા બનાવી દેવાનો શોખ હતો. એમાં એને પીલોક મદદ કરતો હતો. ટાર્ઝન સુવર્ણોની આ પ્રવૃત્તિ જાણીને ભારે નારાજ થયો. આ અધમ અને પાશવી કૃત્ય કરનારા જંગલી સુવર્ણોનો ખાતમો બોલાવવો જ રહ્યો. એક દિવસ ટાર્ઝન, પીટર અને ડિમ્પુ એક ખાઈ પાસે પહોંચ્યા. ચો તરફ જંગલી વનસ્પતિ પથરાયેલી હતી. બેસુમાર વૃક્ષો પણ હતા. ઝુંડોના ઝુંડો વિટરાયેલા હતા. અહીં આરામ કરવા તેઓ રોકાયા. આ ખાઈ નજીકનું સરોવર જંગલનું અત્યંત વિચિત્ર સ્થળ ગણાતું. જંબોલા નામનો જંગલી આ સરોવરનો માલિક હતો. તે પાગલ જંગલી હતો. એક તો જંગલી હતો, વળી પાછો પાગલ હતો. તેનું વર્તન વિચિત્ર હતું, કેમ કે તે લોકોને પકડી લાવીને આ સરોવરમાં નાખતો હતો. તે એમ માનતો હતો કે સરોવરમાં માનવ ભોગ ધરાવવાથી દેવ રાજી રહે છે અને સુખી થવાય છે. અત્યાર સુધીમાં જંબોલા સેંકડો માણસોને આ તળાવમાં નાખી ચૂક્યો હતો. પેપી સરોવર મોટે ભાગે શેતાનનું સરોવર તરીકે જાણીતું થયું હતું. સરોવરની આસપાસ જ્યાં નજર નાખો ત્યાં માનવ ખોપરીઓ નજરે પડતી હતી. માનવ શરીરના અંગોના હાડકા અહીં ત્યાં રઝળતા હતા. દ્રશ્ય ખતરનાક હતું, ભયાનક હતું. સરોવર નજીકની ટેકરીમાં તે છુપાઈને બેસતો, એ ટેકરીમાં ગુફા બનાવીને વસવાટ કરતો હતો. આ જંબોલા જોતા જ છરી મરાય તેવો હતો. 6 ફૂટ ઊંચો તગડો જંબોલા કારો મેષ હતો. તે રાક્ષસના ભાઈ જેવો બિહામણો લાગતો હતો. એની આંખો લાલ અંગારા જેવી હતી. જંબોલાના હાથ પગના નખ અત્યંત લાંબા અને વિચિત્ર હતા. જંબોલા ઘાસ પાંદડાને શરીર પર વીંટી રાખતો હતો. તે વિચિત્ર પ્રકારની હરકતો કરતો. માનવને જોઈને લાંબી ચીણી ચિચિયારીઓ નાખતો, જોરથી હસતો અને કૂદકા લગાવતો, નાચવા માંડતો. તે માણસને સરોવરમાં પધરાવતા પહેલાં એની ડોક મરડી નાખતો. તે માનવ ભક્ષી હતો. આવા લોહી તરસ્યા જંબોલાથી જંગલના વનવાસીઓ પણ ફફડતા હતા. જે માણસના હૈયે દયા નહીં હોય, જે પૈસાથી કૃત્તિ ધરાવતો હોય, એની નજીક કોણ જાય? જંબોલાની ગુફા બહાર વિકરાર વાઘ સિંહ બેસી રહેતા, કારણ કે જંબોલા તેમને ખોરાક પૂરો પાડતો. જંબોલા હરણાઓને આંટતો, જંગલી વરુઓને જોઈને ખીખિયાટા નાખતો, એની પાછળ ભાગતો. ભૂખ્યો થાય ત્યારે જંબોલા હાથીના બચ્ચાઓને ગભડાવી દેતો. તેની પાસે હંમેશા ઝેર પાયેલા તીર રાખતો. તે નિશાનમાં પાક્કો હતો. ઉડતા ચકલા પાડવામાંય પાવરધો હતો. ટાર્ઝન, પીટર અને ડિમ્પુની સવારી શેતાન સરોવરે પહોંચી. એ વખતે બપોરનો સમય હતો. ટાર્ઝન અને પીટર ફરફરાદીનો નાસ્તો પતાવી લીધો હતો. તેઓ એક ઘટાદાર વૃક્ષના થડ પાસે આરામથી બેઠા હતા. ડિમ્પુ વૃક્ષની ડારે બેઠો બેઠો કેરા આરોગી રહ્યો હતો. વનરાજીના કારણે ઠીક ઠીક પ્રમાણમાં ઠંડક હતી. ટાર્ઝન કહે, આ જગ્યા જરા વિચિત્ર બનતી જાય છે, હું આંટો દઈ આવું. આમ કહીને ટાર્ઝન ફરવા નીકળ્યો. સરોવર કિનારે તે ચાલતો આગળ વધ્યો. એને નવાઈ લાગી, કેમ કે આ તરફ ચારેકોર હાડકાઓ વિખરાયેલા પડ્યા હતા. માથું ફાટી જાય તેવી દુર્ગંધ પણ મારતી હતી. ટેકરી પાસે બેઠેલો સિંહ ટાર્ઝનને જોઈને બગાસું ખાઈને માથું ઝુકાવી ગયો. ટાર્ઝન હસ્યો. એક વાઘ દોડતો આવ્યો. ટાર્ઝન સામે ઊભો રહ્યો, આંખો તક દગાવી જોઈ રહ્યો. ચાલ દોસ્ત, રસ્તો કર, આરામ ફરમાવ, એમ કહીને ટાર્ઝન ચાલવા માંડ્યો. વાઘ નીચે બેસી ગયો અને શરીર લંબાવીને ટાર્ઝન સામે તાકી રહ્યો. સરોવર ફરતો આંટો દઈને ટાર્ઝન પીટર પાસે આવ્યો. પીટર ખરેખરો થાકી ગયો હતો. સુવર્ણોના સંપૂર્ણ નાશ માટે આ યાત્રા ગમે તેવી ખતરનાક હોય તો પણ ખૂબ જ જરૂરી હતી. પોતાના જેવા અન્ય નિર્દોષ લોકોને પુત્રા નહીં બનવું પડે તે માટે આ યાત્રા પીટરે કરવાની હતી. પીટરને પોતાના મિત્રો યાદ આવતા હતા. પ્રવાસ દુઃખદાયક બની રહ્યો હતો. પ્રવાસને અધૂરો મૂકી ગયેલા મિત્રોએ કદાચ પોલીસને જાણ કરી હશે. પીટરના માતા પિતાએ તપાસ પણ આદરી હશે, પણ તેનો પત્તો નહીં લાગ્યો હોય. પોતાની સગરી આપવીતી જાણ્યા પછી ટાર્ઝને સુવર્ણોના પથ્થરલોક ભણી પ્રયાણ કર્યું હતું. આ સિવાય છૂટકો પણ ન હતો. અચાનક ટાર્ઝન થોભી ગયો. એણે વિચિત્ર હાસ્ય સાંભળ્યું. છાતીના પાટિયા બેસાડી દે તેવું ભયંકર એ હાસ્ય હતું. ગંદુ અને વિચિત્ર હાસ્ય હતું. આ કોનું હાસ્ય હશે? આ હાસ્ય દાનવનું હશે કે માનવનું? હસનારનો ઈરાદો શું હશે? આ ખીખિયાટા જંબોલા નામના જંગલીના નહીં હોય ને? ટાર્ઝને ચારે તરફ નજર દોડાવી અને એક ખૂણા તરફ જોતા જ તે સ્તબ્ધ બની ગયો. એની આંખોમાં ભયના કુંડારા ઉપસ્યા. રાક્ષસને શરમાવે તેવો ખતરનાક ભયાનક એક કારો માણસ સામે ઊભો હતો. એ હતો જંબોલા, લોહી તરસ્યો અને માનવ ભૂખ્યો જંબોલા. જાણે વંટોર ફૂંકાયો હોય તેવું હાસ્ય મરડાયું. એ હતો વિચિત્ર જંબોલા. તેણે ટાર્ઝન સામે જોઈને પગ પછાડ્યા. ધરતી ધમધમી ઉઠી. પોતાના માથાના વાળ ખેંચતા ખેંચતા એ વિચિત્ર રીતે હસવા લાગ્યો. ખભે બાંધેલા ભાથામાંથી એણે તીર લીધું અને છોડ્યું. સનનનન કરતું તીર ટાર્ઝન ભણી આવ્યું. ટાર્ઝન માથું ઝુકાવી ગયો. તીર ખાલી ગયું. ટાર્ઝને પીટરને ઇશારો કર્યો. પીટર ઇશારો પારખીને ઝાડ પર ચડી ગયો. ડિમ્પુ ઠેકડા મારવા લાગ્યો હતો. ડિમ્પુની ચિચિયારીઓથી વાતાવરણ ખરભરી ઉઠ્યું. ટાર્ઝને ડિમ્પુ સામે જોઈને કહ્યું, દોસ્ત ડિમ્પુ, ડરીશ નહીં. જંબોલાને આજે આપણે સરોવરમાં સમાધિ આપીને જ આગળ વધીશું. પીટર હસ્યો. ડિમ્પુએ ફરીથી ચિચિયારી નાખી. એ જાણતો હતો અને કહેતો હતો, બરાબર છે, આ દુષ્ટનો આજે જ નાશ થવો જોઈએ. જંગલના નિર્દોષ જીવોનો ભોગ લેનાર આ ભયંકર ભોગીને ધરતીમાં ભંડારવો જ રહ્યો. એને ધરાશાયી કરવો જ રહ્યો. હા 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 હા. બીજું તીર જંબોલાએ છોડ્યું. આ વખતે ટાર્ઝને હવામાં જ તે ઝીલી લઈને ભાંગી નાખ્યું. ત્રીજું, ચોથું અને પાંચમું આમ એક પછી એક તીરના ટાર્ઝને ટુકડા કરી નાખ્યા. જંબોલા માટે આ એક અપમાનજનક સ્થિતિ હતી. ઝડપથી તીર છૂટતું હતું અને ઝડપથી તેના ટુકડા થતા હતા. ટાર્ઝને આમ ને આમ જંબોલાના બધા જ તીર ભાંગી નાખ્યા. આથી જંબોલા આગના ભડાકા જેવો બની ગયો. તે જોરશોરથી ખિકિયાટા નાખતો કૂદવા લાગ્યો. આવું ઘોર અપમાન, આવી વિચિત્ર પોતાની દશા. ક્રોધાગ્નિમાં તે સરગી ઉઠ્યો. પછી તો જંબોલાના ગુસ્સાનું પૂછવું જ શું. એણે પોતાનો કાર વૃક્ષો ઉપર ઉતારવા માંડ્યો. એણે એક ઝાડને લાત મારી. કડડડ કરતું ઝાડ મૂરસોતા નીચે. બીજા ઝાડને એણે બાચ ભરીને ઉખાડી નાખ્યું. ઊંચક્યું અને ટાર્ઝન ભણી ફંગોર્યું. ટાર્ઝન સાવધ હતો. એણે હાથ ફેલાવીને આબાદ રીતે વૃક્ષને ઝીલી લીધું. ટાર્ઝને જોરથી બૂમ પાડી, અબે ઓ દુષ્ટ માનવ, ઊભો રહે, થોભી જા, આમ વૃક્ષનો ખુરદો નહીં બોલાવ. તારી દુશ્મની મારી સામે છે, વૃક્ષોનું નિકંદન કાઢીશ નહીં. પેલાએ ખિખિયાટા ઉપર જ બર આપ્યું. ટાર્ઝનની જગ્યાએ અન્ય કોઈ માણસ હોય તો તે ફફડીને થીજી ગયો હોત. ભયંકર પિશાચ, પણ આ જંબોલા જેવો નહીં હોય. જગતના તમામ ચરિત્રો જંબોલાની દુષ્ટતા નીચતા સામે ઝાંખા જ લાગે. જંબોલા એટલે શેતાનનો પણ બીજો અવતાર. જંબોલા એક વૃક્ષને ઉંચકીને ટાર્ઝન ભણી દોડ્યો. હા 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 અને હી 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 કરતો તે ઘસ્યો. જાણે વંટોર ફૂંકાયો. કારું એન્જિન ઘસી આવતું હોય તેમ તે ટાર્ઝન ભણી ઘસ્યો. દોરા દિવસે આ માણસ આવો ભયાનક અને વિચિત્ર લાગતો હતો. રાત્રે તો તેના રગરૂપ જ વધુ ભયાનક બની જતા હતા. પીટર થીજી ગયો હતો. સ્તબ્ધ ત્યારે તે ઘસી આવતા જંબોલાને જોઈ રહ્યો હતો. જંબોલાની આંખો જાણે બહાર નીકળી ગઈ હતી. તે દાંત કચકચાવીને ટાર્ઝન નજીક આવ્યો. હવે જુઓ કમાલ, ટાર્ઝને સમય સૂચકતા વાપરીને જંબોલાને કમરેથી પકડીને ધરતી પરથી અંદર ઉંચકી લીધો અને નીચે પછાડ્યો. મોટો અવાજ થયો. ટાર્ઝનનું આ પરાક્રમ જોઈને પીટરથી હસી જવાયું. ડિમ્પુ પણ તીણી ચિચિયારીઓ નાખતો વૃક્ષની ડાળીઓ પર ઠેકડા મારવા લાગ્યો. ભૂસાનો કોથરો નીચે ફંગોરાય તેમ જંબોલા નીચે ઝીંકાયો. ફરીથી તે ઊભો થયો. પ્રથમ પ્રહાર વિચિત્ર હતો. આ હુમલાએ એને આઘાત પહોંચાડ્યો હતો. આમ છતાં તે પીછેહટ કરવા તૈયાર ન હતો. શેતાન સરોવરના શેતાનની ચિચિયારીઓ વાતાવરણને કંપાવવા માંડી. તે ખુન્નસમાં ધ્રુજી ઉઠ્યો. આહા, ટાર્ઝન નવાઈમાં ડૂબ્યો. પવનનું જોરદાર મોજું ફૂંકાયું હોય તેવું લાગ્યું. સુસવાટા અને સપાટા બોલી રહ્યા. થોડીવાર ઝુંબેલા રૂના પોટલાની માફક ટાર્ઝનના હાથમાં ઉચકાઈ ગયો હતો. તે ફરીથી ઘસી ગયો. આ વખતે એણે વધુ મોટું વૃક્ષ ગબડાવી દીધું. ટાર્ઝને ત્રાડ નાખી. ઓહો, વૃક્ષોનો સર્વનાશ કરીશ નહીં. બદમાશ, હું તારો શત્રુ છું. આ વૃક્ષોએ તારું કશું બગાડ્યું નથી. હિંમતપૂર્વક મારો પ્રતિકાર કર. આવ, ડોટ લગાવ, હુમલો કર. હવે તો ટાર્ઝને જ એને આંતરીને નીચે પછાડવાનો હતો. દુષ્ટ જંબોલા વૃક્ષોનું ધનોત્પનોત કાઢી રહ્યો હતો. નીચ નરાધમ જંબોલાનો મુરબ્બો બનાવવો જ રહ્યો. બસ, છેલ્લી ગાંઠ ટાર્ઝને વારી લીધી. આ હરામખોરને ડારવો જ રહ્યો. એના પગ ધરતી પરથી ઉખાડવા જ રહ્યા. જંબોલા વધુ વેગથી, વધુ બળથી અને ખતરનાક સ્ફૂર્તિથી ઘસી આવ્યો. ટાર્ઝને એને નજીક આવતા જ ઉચક્યો, ગોર ગોર ફેરવીને ફંગોર્યો. ગોરાની જેમ તે નીચે આવ્યો, પણ તરત જ ઊભો થયો અને દોડ્યો. ટાર્ઝન અને જંબોલા બાથમબાથી કરવા લાગ્યા. કદીક ટાર્ઝન નીચે, કદીક જંબોલા નીચે. ઉપર નીચે થતાં બંને ગબડવા લાગ્યા. ખુન્નસ બેવડાવતું ગયું. જુસ્સો આગ બનીને ભભૂકવા લાગ્યો. જીવન અને મોત વચ્ચેની લડાઈ હતી. ટાર્ઝનની જગ્યાએ પીટર હોત તો પેલા રાક્ષસે એને ઘડીના છઠ્ઠા ભાગમાં પીંખી નાખ્યો હોત, રેસી નાખ્યો હોત અને ભરખી ગયો હોત. આ તો ટાર્ઝન હતો. એણે જંબોલાને ઝંઝોડી નાખ્યો. તે બેબાકરો બની ગયો. આ સ્થિતિ અત્યંત કફોડી અને દયનીય હતી. થાય પણ શું? સરોવરનો શેતાન હાંફી ગયો. ટાર્ઝને તેના બે પગ પકડ્યા અને ગોર ગોર ફેરવીને વૃક્ષના થડ સાથે ઝીકવા માંડ્યો. જંબોલા ચીસો નાખવા લાગ્યો, પણ એને કોણ બચાવે? મૃત્યુદાતાના હાથમાંથી છટકી શકાય તેમ ન હતું. છેવટે જંબોલા મોતને શરણે થયો, પરંતુ હજી આફત ક્યાં ટરી હતી? હવે પછીની જે આફત હતી તે તો એકદમ ભયંકર હતી.